અદ્ભુત ગ્રંથ હરિસ્મૃતિની કથા આપણે સાંભળી. હા, વચનામ સાંભળવાનું છે. કાલે કયું સાંભળ્યું તું? 56મું. શું આવ્યું તું? 4માં જ્ઞાની શ્રેષ્ઠ. બીજું શું આવ્યું તું? દાસત્વ. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે ગુણનો અહંકાર આવવા દેવો નહીં. અને આવે તો એવો ભક્તિની અંદર શ્રેષ્ઠ ગુણ આવતા નથી. ભગવાનની મૂર્તિ અખંડ દેખાય તો કરોડ દેખાવા માંડે એટલી સ્થિતિએ પહોંચ્યા પછી પણ મહારાજ નારાજ થઈ જાય છે. માટે ભગવાન ભક્તને અહંકાર થકી તો સદૈવને માટે સાવધાન રહેવું, એવી સુંદર કથા આવી હતી. હવે આપણે સાંભળશું પ્રથમનું 57મું વચનામૃત. સભા યાદ રાખજો. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવત 1876ના ફાગણ સુધી દ્વિતીયને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાગ્યાની વિશે બિરાજમાન હતા. ને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોણ કહેશે સભા? કયો નરેશ? તમે પડખી બેઠા ન હોય બોલો તો. તમે કહો કયો નરેશ? બરાબર. પછી મહારાજ બોલ્યા છે, જેને પ્રશ્નોત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો. લાગટની મહારાજ કે પૂછતા, જેને આવડે એ જ પૂછજો. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પહેલી વાત મહારાજ કે પ્રશ્ન પૂછતા આવડે એ પૂછો. આમાં એક વ્યવહારિકતા પણ સમજવી, વાત કરતા આવડે તો કરવી, નહીં તો ઠામકી ન કરવી. તમે જોજો, ક્યારેક બહુ સારું કાર્ય થતું હોય, ગામ હોય કે કોઈ પ્રસંગ હોય, એટલું સરસ આમ નિર્માણ થયું હોય અને એમ લઈને કોઈક ધોકો પછાડે, બધું વીખી નાખે. વીખતા બધાને આવડે, યાદ રાખ, વીખતા બધાને આવડે, સુધારતા તો કોકને જ આવડે. જેમ મેશુબ છે એ કોકને જ બનાવતા આવડે, લાગટ આવડે. અમારા આટલા બધા સંતો પારસે તેમ ઓરિજિનલ એ ઘનશ્યામ સ્વામી ને અમારે એક મેહુલ ભર્ગ બેને મેશું બનાવતા આવડે છે. બોલો ભાઈ, કોઈ નથી આવડતો, બગાડતા બધાને આવડે, ન આવડે, ન આવડે. હા, બગાડતા બધાને આવડે. એમ પ્રશ્ન ઉત્તર પણ એવી જ વસ્તુ છે મહારાજ કે, જેને પ્રશ્ન પૂછતા આવડતો એ પૂછો, લાગટ નહીં પૂછતા, ખોટો ટાઈમ વેસ્ટ કરતા નહીં. કારણ કે પ્રશ્ન અંદર હાર્દ હોવું જોઈએ, જેમાં મોક્ષનું અનુસંધાન હોય. મારે કેવા પ્રશ્ન પૂછ્યો? આપણે બપોરે ઘણા બધા ચિઠ્ઠીઓ લખીને, તમે જોજો, અમુક અમુક પડખે મૂકી દઈ, અને એટલા માટે જ આપણે ચિઠ્ઠી લખીને મોકલાવી રાખીએ છીએ. કારણ કે અમુકને પ્રશ્ન પૂછતા આવડે ને અમુક અર્થ ન હોય, ટાઈમ બધાનો વેસ્ટ જાય, એટલે એને અલગ મૂકી દઈએ. જેમાંથી કાંઈક અર્થ સરેમું હોય એવા જ પ્રશ્નનો ઉત્તર થાય. મહારાજ પણ એમ કહે છે કે જેમાં અર્થ નીકળે એવા કંઈ પ્રશ્ન પૂછે. મુક્તાનો સ્વામી સરસ પ્રશ્ન પૂછો, જો કેટલો સરસ. મહારાજ કે પ્રશ્ન પૂછતા આવડે પ્રશ્ન પૂછો, સ્વામી કેવો અદભુત પ્રશ્ન પૂછો. પછી મુક્તાનો સ્વામી પૂછ્યું, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? કેવું કારણ? સાધારણ નહીં, અસાધારણનો અર્થ શું થાય? કોઈ એની સીમા નહીં, નિશ્ચય મોક્ષ થઈ જાય. અસાધારણ કારણ કે એમાં કોઈ બીજું વ્યવધાન આડું ન આવે કે જેને કારણે એમ કહી શકે આને અવલંબન કરી નહીં થાય, એમ ચોક્કસ થાય જ. મહારાજને કે એનું કારણ શું છે? પછીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. ભગવાન સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મય. આમ ગણો તો બે હરખા લાગે છે, પણ આ મારા જુદા કર્યા. ભગવાન સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મય. જ્ઞાન ક્યારે કહેવાય? ભગવાન સ્વરૂપનું જ્ઞાન ક્યારે કહેવાય? ભગવાન મોટા છે એમ હમજી મહાત્મય કહેવાય. મોટા છે જેને લઈને આજ્ઞા માનવી જોઈએ એ મહાત્મય છે, પણ કદાચ જ્ઞાનમાં કચાશ હોય. મોટા પણ કેવા મોટા? તો પૃથ્વી કરતાં જળ પર, જળ કરતાં તેજ, તેજ થકી વાયુ, વાયુ થકી આકાશ, એના કરતાં અહંકાર, એના કરતાં મહત્તત્વ, એના કરતાં પ્રધાન પુરુષ, એના કરતાં મહાપુરુષ, એના કરતાં અક્ષર. અને અક્ષરથી નહીં પર છે, અક્ષરથી નહીં પર છે. અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે, અક્ષરના એક એક રોમમાં ઉડતા ફરે છે, પણ મહારાજના રોમમાં નહીં. મારે તો અક્ષરથી કે નહીં પર છે એવા ભગવાન પ્રગટ મને મળ્યા છે એમ જે સમજવું એ જ્ઞાન કહેવાય. એનું નામ જ્ઞાન. જેવા છે એવા સમજ, એનું નામ જ્ઞાન. પણ સમજાણા પછી મહાત્મય શબ્દ પાછો અલગ મૂક્યો મારે. એનો મતલબ કેવો થાય ખબર છે? તમે એને ચરિતાર્થ કરો. ચરિતાર્થ જે કરો, જે વસ્તુને સમજે એને ચરિતાર્થ કરો, એને કહેવાય મહાત્મ્ય. ચરિતાર્થ ક્યારે કર્યું કહેવાય? કે હું આવડા મોટા ભગવાન છે તો જેમ કે એમ જ મારે કરવું છે, ત્યારે સાચા અર્થમાં મહાત્મ્ય સમજ્યા કહેવાય. કે આટલું મારથી મનાશે કે આટલું નહીં મનાય એવો સંકલ્પ જ ન ઉઠે. એમ મહારાજ કેમ કહેતો હોય સહજ પ્રમાણે કે અહીંથી કાશ્ય કોણ જશે? તુરંત મહારાજ આપ કહો તો હું જઈશ. ન તો તમે જોજો સંપ્રદાયમાં એવું જોવા મળશે, બીજેથી જે પણ તમને જોવું મળશે, ભગવાનને ભગવાન સમજતો હોય પણ કે આજ્ઞા કરે ને તો હાથ જોડે, મહારાજ ઈ મારથી નહીં થાય, મહિમામાં કચાશ છે. એનો મતલબ ભગવાન બધાથી પર તો સમજાણા, અક્ષરથી ને પર તો સમજાણા, પણ અક્ષરથી પર સમજાણે જ્ઞાન થયું, પણ અક્ષરથી પર છે પછી હવે મહાત્મ્ય ભાગ તમે ઉઠાવો. અક્ષરથી પર તો ખરા, પણ એવું લેવલ નથી. બરાબર, એવું લેવલ નથી કે મહાપુરુષથી અક્ષરની વચ્ચે જેવડો ગેપ છે એવડો અક્ષર અને મહારાજની વિશે ગેપ છે એવું ન્યા અંતર નથી. જેમ મધ્યના 31માં મહારાજ શું કે પુરુષ અને પુરુષોત્તમમાં કેટલો ભેદ છે, તો મહારાજ કે જીવમાં અને ઈશ્વરમાં જેટલો ભેદ છે એવો ઈશ્વરમાં અને પુરુષમાં ભેદ છે, એવો પુરુષ અને પુરુષોત્તમમાં ઘણો ભેદ છે. સમજાય શબ્દ? સમજાય કે જીવ અને ઈશ્વરમાં જેટલો ભેદ છે જેવડો ગેપ છે, કે અક્ષર ઈશ્વર અને પુરુષમાં જેવડો ગેપ છે એવડો પુરુષ અને પુરુષોત્તમમાં ગેપ નથી. એ ગેપ માપી શકાય એમ નથી. મારીને અક્ષરથી પડતો સમજ્યા, મોટા તો સમજ્યા, એટલે જ્ઞાન તો થયું, પણ મોટપમાં કેવડા મોટા એ મહાત્મ્ય છે. કેવડા મોટા? તો એમાં તમારે પછી વાત આવે. કેવી વાત આવે? કે એક અક્ષર નહીં, અબજો અક્ષર. મૂળ અક્ષર એક છે, પણ કદાચ અબજો અક્ષર ભેગા થઈ જાય. કેટલા? અબજો અક્ષર ભેગા થઈ જાય, અબજો અનાદિ મુક્ત ભેગા થઈ જાય, એ બધાની સામર્થ્યને એકઠી કરે તો ભગવાન સ્વામિનારાયણના એક રોમના કોટીના પાશાંગમાં ન આવે એવડા મોટા ભગવાન સ્વામિનારાયણ છે, એવડા મોટા ભગવાન સ્વામિનારાયણ છે. તો એ મહારાજ જે કે મારે શું સંશય છે એમ સમજાય મહાત્મ્ય. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ કે જ્ઞાન અને મહાત્મય, જ્ઞાન મહાત્મય બે સમજે. મહાત્મય સમજે એટલે શું થાય? જીવન ચરિતાર્થ થવા માંડે. એવડા મોટા સમજાય વડાપ્રધાન. ખાલી આપણે સમજીએ વડાપ્રધાન એટલે બધાથી મોટા, એ જ્ઞાન તો થયું વડાપ્રધાનનું, પણ એની સત્તા સત્તા સામે જોવે. એની સત્તા કેટલી? તો બધાને એનું જ કર્યું કરવું પડે. એ કે એટલે ફાઇનલ થાય એમ જ્યારે સમજાય એટલે ઓટોમેટિક એની બાજુ. આપણે બધાને વડાપ્રધાન મહિમા હું કામ ખબર, એની સત્તાની હોતને ખબર, જ્ઞાનની મહાત્મ્ય જ્ઞાનની બેની ખબર છે. મોરજભાઈ સમજાય, વડાપ્રધાનનું જ્ઞાન જ છે એમ નહીં, મહાત્મ્ય હોતન છે. એટલે વડાપ્રધાને એવા ખબર પડે કે વડાપ્રધાન ભાઈ સરદારમાં આવવાના છે, તો ગામડે ગામડું ઠાલું થઈ જાય, ખાલી થઈ જાય, થઈ જાય ને. જ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન બેની ખબર છે. એમ ઘર બાર બધું, ઘરના કામકાજ મોસમે ન નડે. બોલો, આપણને હુકમ મોસમ નડે છે? જ્ઞાન છે મહારાજ મોટા છે, પણ હજી મહાત્મ્યમાં એટલે કચાશે. મહાત્મ્ય જો પૂર્ણ થાય તો વ્યવહારે ન નડે, ઘરે નો નડે, આ દેહે નો નડે, દેહના સંબંધી નો નડે, અને દુનિયાનું કોઈ કોઈ પદાર્થ એને ન નડે. અને એ મહારાજની એક એક આજ્ઞા પાળવા માટે તત્પર બની જાય. એટલા માટે તમે જોજો ઘણી ફરી ઘણા બધા સર્વોપરી ઉપાસનાની વાત કરે, એટલે મહારાજનું જ્ઞાન તો થયું પણ નિયમમાં તમે જોશો તો નિયમમાં ઘણી ગૌણતા છે. મહાત્મ્ય સમજવામાં જે ફેર છે, જેમ જેમ મહિમા સમજે, કારણ કે મહારાજે પોતે મધ્યનો ચોથામ કીધું, મહિમા સમજાય એટલે ઓટોમેટિક શ્રદ્ધા પ્રગટ થાય. મહારાજ કે એવી શ્રદ્ધા પ્રગટ થાય, એવી શ્રદ્ધા પ્રગટ થાય મહારાજ કે એને મારી મૂર્તિ ક્ષણનો ભૂલાય. ને મહાત્માને છેડો જોઈન્ટ કર્યો, મહારાજ મહાત્મા સમજાય એ ક્ષણ મારી મૂર્તિ ન ભૂલાય. આટલું મારથી થશે ને આટલું નહીં થાય એટલે મહારાજ ક્યારેક ક્યારેક છે, અમારો નિશ્ચય છે. પ્રથમના છપ્પમ કીધું ને, નિશ્ચય છે, અમારો નિશ્ચય છે. પણ જ્ઞાનીને શા માટે શ્રેષ્ઠ કીધો, તો કે નિશ્ચય ચારેને છે, નિશ્ચય ચારે ભક્તને છે, પણ મહાત્મય, નિશ્ચય એટલે જ્ઞાન, નિશ્ચય ચારેને છે પણ મહાત્મય તો જ્ઞાની ભક્ત એક જ જાણે છે. ભક્તો પણ એની સાથે એક વાત બતાવું, આ વાત જ્ઞાન અને મહાત્મય જ્ઞાન બે ભેગા શબ્દ આવે ત્યારે ત્યારે એનું વિવરણ કરવામાં આવે. બાકી ઘણી ફેર એવું બને ભગવાનનો યથાર્થ નિશ્ચય એમ આવે એટલે એમાં બધું આવી જાય. ભગવાનનું યથાર્થ જ્ઞાન શબ્દ મૂકો બધું આવી જાય. ભગવાન યથાર્થ મહિમા ત્યારે તમને એક એક જ શબ્દ બે રૂપે થયો એવું દેખાય, પણ જ્યારે બે શબ્દ અલગ થાય છે, બે શબ્દ અલગ થાય છે, દાખલા તરીકે કોઈને ઝાડા થઈ ગયા છે, ઝાડા થઈ ગયા છે અને પડખેવાળાને એકને બંધ થઈ ગયા છે અને એક જ જણો દવા લેવા જાય તો એને વિભાગ કરવો પડે, ઝાડા બંધ કરીને આપજો અને ઝાડા બંધ થઈ ગયા અને છૂટા થઈને આપજો. પણ ખાલી ઝાડા થઈ ગયા શું કે ખબર, કબજે થઈ મને હલો આ માથા દુઃખ નહીં કહેતા, માથું દુઃખ તો મને માથાની ટીકડી આપજો, માથાની ટીકડી બંધ કરવા માગે છે પણ તોય ઓલો સહજ સમજી આ નથી, આમ શબ્દ કે માથું દુખવાને આપજો એટલે માથું ચાલુ થઈ આપજો, પણ ઓલો તો સમજે માથું બંધ કરવાને માગે છે. એમ સહજ જ બે શબ્દ જ્યારે આવે ત્યારે વિભાગીકરણ કરવું પડે. બાકી એક જ આવે ત્યારે એની અંદર સમજી લઉં કે બે ભેગા છે જ, એમાં જ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન ભેગા જ છે. જ્યારે ખાલી જ્ઞાનની વાત આવે ત્યારે કે ખાલી મહાત્માની વાત આવે, ખાલી નિશ્ચયની વાત આવે, બે ભેગાની જ વાત થશે સમજવું. પણ બે જ્યારે અલગ અલગ બતાવવામાં આવ્યા છે ત્યારે જ્ઞાન એટલે બધાથી પર ભગવાન છે એટલે જ્ઞાનને પૂરું થાય, પછી મહાત્મ્ય શરૂ થાય. બધાથી પર તો છે પણ પછી એનો વ્યાપ કેવો છે, એની સામર્થ્ય કેવડી છે, એ સમજવું મહાત્મ્ય. અને એવું મહાત્મ્ય સમજાય પછી જ ભગવાનની સંપૂર્ણતા આજ્ઞા પડે. નહીતર તમે જોજો હાવ લો લેવલે છે ને તો ઘણા કહેતા છે સ્વામી ભગવાન તો બધાથી મોટા છે એમ ઘણા બોલે, પણ બધાથી મોટા પછીની જે એની વ્યાપ છે એમાં દ્રષ્ટિ નથી જાતી, એટલે મોટા કીધા પછી પણ આજ્ઞા પડતી નથી. એટલે બહુ સરસ મહારાજ કે, મહારાજ કે અમારામાં જ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન તમને બે જો ભેગું થઈ જાય તો તમારા મોક્ષમાં કોઈ અધૂરાઈ રહે નહીં, અસાધારણ મુક્તિ થાય, અસાધારણ જીવનો મોક્ષ થઈ જાય. અને તમે વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો તમારું હૃદય હા પાડશે કે ભગવાનનો જ્યારે મહાત્મ્ય સમજાય ત્યારે એની બાજુ લગાવ ઓટોમેટિક લાગે, વેસનો ન છોડવા પડે, કુટેવો છોડી ન પડે, હું તો કહું સંસારે ન છોડવો પડે, છૂટી જાય સંસાર, છૂટી જાય. એક બહુ સંપ્રદાયની પ્રસિદ્ધ ઘટના છે, મારવાડ દેશની અંદર જોધપુરમાં એક મુમુક્ષ રહેતો હતો, 22 વર્ષની ઉંમર થઈ અને એના પિતાશ્રીનું અવસાન થયું. પણ અવસાન થયા પછી એના મનમાં એમ થયું કે મારા પિતાશ્રીનું અવસાન થયું તો એની મુક્તિ થઈ શકે એમ એમ જે વિચાર થતો હતો ત્યાં એના પિતાશ્રી રાતે દેખાવા માંડ્યા, એટલે નક્કી થયું મારા પિતાશ્રીની મુક્તિ થઈ નથી. પછી એના પોતાના પિતાશ્રીની મુક્તિ કરવા માટે એણે બહુ બહુ પ્રયાસ કર્યા, ખૂબ બ્રાહ્મણ બોલાવ્યા, ખૂબ જમાડ્યા, એના માટે જેટલું થાય બધું કર્યું પણ એ દેખાતા બંધ ન થાય. પછી એના મનમાં થયું ને મારા પિતાશ્રીની મુક્તિ તો કરવી છે, આમ નિર્ધાર કરી અને ઘરબાર છોડી નીકળી ગયો. પણ લોકો એને કોઈ હેરાન ન કરે, ભગવાન વસ્ત્ર પહેરી લીધા, સાથે 500 રૂપિયા લીધા અને બધા તીર્થમાં જાય ને સાધુ બ્રાહ્મણો બધાને જમાડે ને આ થાળ કરાવે, આ કરાવે, તે કરાવે, પણ રાત પડે હું એટલે દેખાય. એમ કરતાં 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 ગુજરાત ઉપર આવ્યા, ગુજરાતની અંદર પણ દ્વારકા ગયો, ત્યાંય પણ એને થાળ કરાવ્યા, બધું કરે તોય દેખાણા, ત્યાંથી જૂનાગઢ આવ્યા, જૂનાગઢની અંદર પણ એની એ સ્થિતિ થઈ તોય પાછા રાતે તો દેખાણા. પછી બીજે દાડે એણે સંકલ્પ જાગીને કર્યો કે હવે હવે મને જો આ દેખાતું બંધ ન થાય તો મારે ભૈરો જપ ખાવો, મરી જાવું. આમ સંકલ્પ કરી અને સૂતો મધ્યરાત્રિ જ્યારે થઈને ત્યારે એને દ્વારકાધીશે દર્શન દીધા અને એમ કીધું, તારે હવે જો તારા પિતાને દેખાતા બંધ કરીને મુક્તિ કરી હોય, એક વિકલ્પ છે અનંત આત્માને તારવા માટે સર્વોથી પર, જેની પાસે અમને પણ સામર્થ્ય બધી પ્રાપ્ત થયેલી છે, એવા ભગવાન તારે ગઢડા બિરાજે છે, તું ત્યાં જા અને તારા બધા સંકલ્પ પૂર્ણ થશે. અને પછી મુમુક્ષ ગઢડાની અંદર આવ્યો, ગઢપુરની અંદર આવ્યો અને મુક્તાનંદ સ્વામી ત્યાં બહાર બેઠા હતા. અને સ્વામી આવેલો જોયું પણ બે ત્રણ દાડાનો ભૂખ્યો થઈ ગયેલો. સ્વામી પાસે આવ્યો એટલે સ્વામી તરત કીધું કે ભાઈ તું કોણ છો? તો કે સાચું કહું, સાધુ નથી. હકીકત આ તો લોકો મને ન હેરાન કરે, ભગવા કપડાં મેં ધારણ કર્યા છે, પણ આવી રીતે ઘટના ઘટી છે માટે સંસાર છોડીને નીકળ્યો છું અને મને દ્વારકાધીશ અહીંયા મોકલ્યો છે, તો મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે. સ્વામી કે થોડી વાર રોકા, ભગવાન સ્વામિનારાયણ કાર્યાણે ગયા છે, આવશે તો તને દર્શન થાય, તું શુભ દિવસે આવ્યો છે, આજે જ આવવાના છે. એટલે મુમુક્ષ ત્યાં રોકાણો અને સ્વામીની પાસે સત્સંગ કરતો હતો. એ જ વખતે મહારાજ કાર્યાણી થયા, મહારાજ આવ્યા એટલે મુક્તાન સ્વામી દર્શન કરવા ગયા. મુક્તાન સ્વામી દર્શન કર્યું, પેલો મુમુક્ષ પડખે બેઠો પણ એકાકાર વૃત્તિથી મારાના દર્શન કરતો હતો. અને દર્શન કરતા કરતા એને દ્વારકાધીશના શબ્દો યાદ આવ્યા કે જેની પાસે એવી બધી સામર્થ્ય પ્રાપ્ત કરી છે, એવા સર્વોપરી ભગવાન પૃથ્વી પર પધાર્યા છે, મારની સામર્થ્ય જ્યાં યાદ આવી તો હૈયું ભરાઈ ગયું અને આંખોમાંથી ટપ 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 આહુડા મળ્યા પડવા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી આ મુમુક્ષ કેમ રડી પડ્યો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ એના પિતાશ્રી આવી રીતે અવગતિને પામ્યા છે, જેથી કરીને ઘર બહાર છોડી નીકળ્યો છે અને ઘણી જગ્યાએ ફેર્યો પરંતુ તેમ છતાં કામ સિદ્ધ નથી થયું, એટલે રડી પડ્યો એમ લાગે છે. ત્યાં મુમુક્ષ બોલ્યો કે નહીં મહારાજ, માફ કરજો, હવે એની મને ચિંતાય નથી, પણ આપ કેવડા મોટા ભગવાન મને મળ્યા છો, માટે મારું હૃદય ગદગદિત થઈ ગયું છે, એટલે મારી આંખોમાંથી આહોડા વહેવા માંડ્યા છે. મહારાજ એકદમ ઊભા થયા અને મહારાજ ભેટ્યા. મહારાજ કહે, તારા પિતાની ચિંતા છોડ, તારા પિતાનો તો મોક્ષ થઈ ચૂક્યો, તારો પણ કરશું, હવે તો ચિંતા છોડ ને પાછો જા. ત્યારે મહારાજને કહે, મહારાજ હવે પાછો જઈને હું કરું? હવે મારે પાછું જવું નથી, તમારો મહિમા મને સમજાવવા માટે મારા પર કૃપા કરો, અમને અહીંયા તમારી ભેગો રાખો. મહારાજ કે અમારી ભેગા રાખીએ તો અમે કંઈ કરવું પડશે, મારે બધું કરીશ. અને પછી ગઢપુર રોકાણ અને મહારાજની આજ્ઞાથી છ છ વર્ષ સુધી લક્ષ્મણવાડીમાં કામ કર્યું. એક દાડો દર્શન કરવા માટે આવ્યા, મહારાજ કે ભગત કાંઈ સંકલ્પ થાય છે? મારણ કે મહારાજ બીજો કોઈ સંકલ્પ થતો નથી, પણ એક સંકલ્પ રહે છે, લક્ષ્મણવાડીએ રહેવું પડે જેથી કરીને તમારા દર્શન પૂરા થતા નથી, આટલી કૃપા કરો તો મહારાજ સાધુ કરો, તમારે નિત્ય દર્શન થાય. પરંતુ તેમ છતાં એટલું કહું છું, આપની મરજી હોય તો કરજો, આપની મરજી ન હોય તો વાડીએ રહેતા થતા ભજન કોઈ એમાં મને સુખ તો મહાત્મે, તમે સાધુ જ કરો એમ નહીં, મારે તમે સાધુ કરો તો સારી વાત, આપણને નિત્ય દર્શન થાય, બાકી વાડીએ રહીશ તો મને પૂર્ણ સંતોષ. મહારાજ રાજી થયા. મહારાજ કે સાવા સાવાશ બોલતા મહારાજ ભેટ્યા, સાધુ કર્યા અને શ્વેત વૈકુંઠ દાસ સ્વામી શ્વેત વૈકુંઠાનંદ મહારાજે નામ ધારણ કરાયું. એટલે મહાત્મા જ્યારે સમજાય ત્યારે જીવનની અંદર એ ઓટોમેટિક આચરણમાં આવવા માંડે. જેટલું આચરણમાં આવે એટલું આપણે મહાત્મા સમજાણું કહેવાય. એટલે મહારાજ કે જ્ઞાન અને મહાત્મ્ય બે આવી જાય તો મોક્ષની બાબતમાં કોઈ વાત નહીં, અધૂરાય રહે જ નહીં. માવ ભગત સમજાય કે નથી સમજતું? તો બોલો, જાગો છો ને? કારણ કે વચનામૃત તો તમે જાગો, સારી વાત કહેવાય, નહીતર વચનામૃતમાં આટલા બધા ભક્તો બેહે અને પાછા સાંભળે નથી લાગતું. આ સત્સંગને જોવાની આવી રહી છે, વારે વારે કહું છું, ને તો આ યુવાનો વચનામૃત ન બેહે. અરે દાદા અમને ખબર છે, મેં 15-17 વર્ષ પહેલા ગામડે પહેલી વાર ફરો માવ ભગત આર્યા હતા, માવ ભગત આંબડી ગામ ગયા હતા, શીડુભાર ગયા હતા, હવે પહેલી વાર 20 વર્ષ થઈ ગયા, આમ તો પહેલી વાર ગામડે નીકળેલા. એટલે દાદાને મંદિરને પગેથી બેઠા હોય, લાલો સંતાય સંતાય કરતા મંદિરમાં આવે, મંદિરમાં આવે એટલે તારે વચનામૃત ખોલીને આપણે કહીએ, દાદા ઘડે બેહો, વચનામૃત પડથારો જ ન વાંચી રહ્યો, પછી દાદા બેઠા હોય પણ પડથારો પૂરો થાય ને તે તણે ન વધે, બોલો હાલો ત્યારે એમ જાય સમ તેમ કરો કે કરતા હોય. 50-60-70 વર્ષે પણ વચનામૃત નહોતું રુચિકર થતું અને 18-20 વર્ષના વચનામૃતની અંદર ખાંગા થઈ જાય. બસ આ સંપ્રદાયની જોવાની છે અને આ જ મારનો રાજીપો છે. ભક્તો સાચું, આપણે જે અત્યારે વાવી રહ્યા છીએ આના ફળ તો ભક્તો ભવિષ્યમાં જોવા મળશે. જેમ ભુજમાં પૂર્વે સંતો ખૂબ દાખલો કરેલો, તમે જાઓ મંગળામાં 5 વાગે મંદિર છલકાઈ જાય છે, એનું કારણ પૂર્વે સંતો ગજબ દાખલો કર્યો, એનું પરિણામ છે. તે ફળ તો સમય વાતો મળે કે આજ ગોઠલું વાવન કે કાલ થોડી કેરીઓ આવે, આજ આંબો વાવન કઈ કાલ કેરીઓ આવે, એને સમય 5 વર્ષ 7 વર્ષ જાય પછી ત્યાં કેસર ઝૂમે એમ ભક્તો આ જે યુવાનો જે તૈયાર થઈ રહ્યા છે એમાં વચનામૃતની અંદર હરિસ્મૃતિમાં તો માનો એકલા ચરિત્ર ભાગ આલે એટલે કદાચ બેઠો રહે કે હવે શું થાય, હવે શું થશે, હવે શું થાય, આમાં તો બહુ ગહન છે ને. પણ તેમ છતાં આટલો સમુદાય ખાંગો બનીને સાંભળે છે એ જ વસ્તુ બતાવે છે કે શ્રીજી મહારાજ આપણા પર ખૂબ રાજી થઈ રહ્યા છે અને હવે સંપ્રદાયનું ભવિષ્ય બહુ ઉજળું થઈ રહ્યું છે. અને તમે જો આજ ઉપાસના જે સમજાણે છે યુવાનો, તમે એક એક ભૂકા કાઢી ઉપાસના વાળા તૈયાર થયા, નતર પાર્લામેન્ટ ભર્યું હોય, બોલો ભલે સત્સંગમાં નતર હાથ જ પેઢીનો સત્સંગ હોય પણ ઘેરે તમે જાઓ ને મંદિરમાં પાર્લામેન્ટ ભર્યું હોય, આપણા મનમાં એમ થાય પાર્લામેન્ટમાં વડાપ્રધાનને ક્યાં ગોતો આપણે, એમ સમજાય તમને કે નહીં સમજાતું? એક મહારાજ મંદિરમાં, એક હૃદયમાં, એક પૂજામાં, એક એક મહારાજ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. અને આ સમુદાય તૈયાર થઈ રહ્યો છે એનો આનંદ છે. ખરેખર વચનામો સમજાય એટલે પછી મોક્ષમાં વાત અધૂરાય ન રહે. બહુ સરસ મહારાજ વાત સમજાવી. હવે મહારાજ આગળ વધે છે. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું જે ભગવાન વિશે જે સ્નેહ તેનું શું રૂપ છે? કેવો પ્રશ્ન પૂછ્યો, ભગવાન વિશે સ્નેહ એનું કેવું રૂપ છે? એનો મતલબ ભગવાન વિશે સ્નેહ હોય તો એનું લક્ષણ કેવું હોય, એ માણસ કેવો દેખાતો, એની ક્રિયા કેવી હોય, શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં અને મૂંઢપણે ભગવાન વિશે હેત કરવું, અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાન વિશે હેત કરવું, અને જે હેતને હેતને મૂંઢપણાનો હેત કહીએ, અને ભગવાનનું મહાત્મા જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. સ્નેહનું શું રૂપ છે? શું કીધું મહારાજે? સ્નેહનું શું રૂપ બતાવ્યું? કોણ કે છે? મહારાજ કે ભગવાનમાં હેતથી એમને રહેવા દેવું, સ્થાપન ઉત્થાપન કરવું. અને હજી તમારું મન બરાબર લાગ્યું, ફરી વાર વાંચો, બરાબર ધ્યાન રાખજો. સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈ, અને જ્યારે જે ગુણને વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય. સ્નેહમાં કોઈ વિચાર ન જોઈએ, સ્નેહ જે કર્યો એ મૂંઢપણે કરવો. એનો મતલબ ભક્તો અહીંયા આમ કેમ કહેવા માગે છે? ગુણને જોઈને હેત ન કરવું, હકીકત તો ગુણને જોઈને કરવાનું હોય તો અહીંયા મહારાજ કેમ ના પાડે? તો મહારાજના કહેવાનો મતલબ એવો થાય છે કે મેં આ પૃથ્વી પર જ્યારે વિચરણ કરતા હોઈએ, અને પૃથ્વી પર અમે વિચરણ કરતા હોય ને ત્યારે ભગવાન ક્યારે કોઈને પ્રેમથી બોલાવે, આવા આવો ભગત ભેટે, ચણારવિંદ આપે, આ બધા ગુણ સરળ થઈ જાય, દાસ થઈ જાય, આ બધા ગુણ એને જો હેત કર્યું હોય તો વઢે તે દી એવો કેવાનો હેતુ છે. બરાબર સમજો, ગુણનો અર્થ આવો કરવો, બાકી ગુણ મહારાજ બોલે સમજણથી એની તો વાત જ જુદી. એનો મતલબ ગુણ આ ભગવાન કેવા છે, ગુણ જ છે. આ ભગવાન પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષર એથી પર છે, ગુણ જ છે. શું છે? શું છે? એ ગુણ જ છે. આ મહારાજ છે એમાંથી જ તમામ અવતારોને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, ગુણ જ છે. એટલે મહારાજ જે કહેવા માગે છે મૂંઢપણા હેત કરવું, માને આ પૃથ્વી પર અમે જ્યારે વિચરણ કરતા હોઈએ ત્યારે મનુષ્ય ભાવથી અમે કોઈને બોલાવીએ તો ભલે, ન બોલાવીએ તો ભલે, વઢીએ તોય ભલે, ન વઢીએ તોય ભલે, કોઈકને રેત કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, પણ ત્યારે ભગવાન તે ભગવાન, બોલાવે તોય ભગવાન, ન બોલાવે તો ભગવાન, વઢે તોય ભગવાન અને ખીજાય તોય ભગવાન, અને કોઈને પ્રેમ કરે તોય ભગવાન, એમ તમે મૂંઢપણે હેત કરજો. ખૂબ પ્રેમથી બોલાય એમાંથી હેત થયું, ન બોલાય તેથી કુહેત થાય તો મહારાજ કે ઉપાધિ થાય. એટલા માટે મહારાજે મહારાજ એકવાર જોકે લોયાના 17માં પણ નોંધ લીધી, મહારાજ ફરતા ફરતા અહીંયા રાજભાઈને વાક્ય આવેલા અને મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ કે જીણાભાઈ ક્યાં ગયા? ત્યારે મહારાજને સાથે રહેલા દરબારો બધા કે મહારાજ જીણાભાઈ છે એ લાડુબા અને જીવબા એ બધા સ્ત્રી ભક્તોને લઈને પાછળ આવે છે. મહારાજ કે મેં ના પાડી તેને, કોઈ સ્ત્રી ભક્તોને આરે નથી લેવાના, બોલાવો જીણાભાઈને. જીણાભાઈ આવ્યા. મહારાજ કે જીણાભાઈ કેમ પાછળ રહી ગયા હતા? તો મારા લાડુબા અને જીવબા બધા સ્ત્રી ભક્તોને તૈયાર કરી રહ્યા હતા. મહારાજ કે અમે તમને ના નથી કીધી, કોને થારી લેવાના, કેમ લીધા? માટે મહારાજ કે મારે હવે પંચાળા નથી આવવું અને અમારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો, કે જાઓ. મહારાજ નારાજ થઈ ગયા અને મહારાજ કે પંચાળા નથી આવ્યો. જીણાભાઈ તરત ઉદાસ થઈ ગયા અને મુક્તાનો સમય આવીને મહારાજ કીધું, મહારાજ તમે પંચાળા ના પાડે એટલે જીણાભાઈ એકદમ ઉદાસ થઈ ગયા. મહારાજ કે બોલો જીણાભાઈને. જીણાભાઈને બોલ્યો, મહારાજ કે કેમ જીણાભાઈ ઉદાસ થઈ ગયા? મહારાજ કે ઉદાસ ન થઈ જાય, તમે આવ્યા નહીં ત્યાં. મહારાજ કે ઉદાસ થઈ રીસ કરીને યદ કરે એનો વિશ્વાસ કરાય નહીં. મહારાજ કે પણ મહારાજ તમે આવો તો આનંદ થાય, ન આવો તો શોક થાય જ ને. મહારાજ કે આવીએ તો આનંદ જરૂર થવો જોઈએ, પણ ન આવ્યો તો શોક તો થવો જ ન જોઈએ. ને તો વર્ષો સુધી મેં તમને જે સુખ આપ્યું, વર્ષો સુધી સુખ આપ્યું અને અત્યારે એક ફેરી મેં તમને ના પાડશો અને તમે શોકમાં ડૂબી જાઓ તો તમને આગલા સુખ તો બધાય પાણીમાં જશે. દાખલા તરીકે આમાં તો માનો કે કોઈ દૂર દૂરથી શિબિર ભરવા આવ્યા, હવે માનો કે એને એવો સંકલ્પ છે કે મારે પૂરા આઠ દાડા શિબિર ભરવી છે, પણ સંજોગ વસાત નોકરી છે અને ચલો એક દાડો બાકી રહેતો, દોઢ દાડો બાકી રહેતો, લાલજી મારે આવતો અને જતું રહેવું પડે. અન પછી શોક વ્યાપી જાય તો એને ખોટ છે. શું કામ આ છ દાડાનું બધું? એમ ભગવાન પૃથ્વી પર જ્યારે વિચરણ કરતા હોય ત્યારે માનુષિક ચરિત્ર કરે, એમાં ભગવાન એ ભક્તની સાથે અહોભાવથી વર્તે તો આનંદ થાય અને અહોભાવથી ન વર્તે તો શોક થઈ જાય. તો મહારાજ કે એને હેત તરત તૂટી જાય, દારૂનો તરત હેત તૂટી જાય. તો મહારાજ કે એવું હેત કરવું નહીં, પણ હેત કેવું કરવું? મૂંડપણે કરવું. ભગવાન તે ભગવાન. સંપ્રદાયના ઇતિહાસ સામે તમે દ્રષ્ટિ કરશો તો ખ્યાલ આવશે કે આ સંપ્રદાયમાં બહુ જેની મહત્તા ગવાણી એવા ભક્તોએ મહારાજમાં હેત જે કર્યું એ કેવું કર્યું? કેવું કર્યું? મૂંઢપણે હેત કર્યું. મૂંઢપણે એટલે જ્ઞાન તો હતું જ, આ મહાત્મા સિદ્ધ જ્ઞાન તો હતું, પણ હેત કરવા મૂંઢપણું વાપર્યું. હેત કરવાની અંદર એણે ગુણ અવગુણને ન જોઈ, ઉપલી પ્રકૃતિની મહારાજને ક્યારેય ન જોઈ. દાખલા તરીકે વ્યાપકાનંદ સ્વામી છે, મહારાજ એની સાથે ખૂબ હેત રાખતા. મહારાજ એને અહીંથી છેક જમપુરી મોકલે અને જમપુરીમાં જાય અને જમપુરી ખાલી કરાવે પાછા, એટલે મહારાજ ખૂબ રાજી થાય. એને વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે ઘોડાને જીવતું કર્યું અને આવ્યા કાર્યાણીમાં, મહારાજ તળાવ ગળાવતા હતા, ખબર પડી વ્યાપકાનંદ સ્વામી, એટલે મહારાજ કહે એક કામ કરો, ઢોલિયો બિછાવો, તૈયાર કરો, ઢોલિયો તૈયાર કરો અને વાટો તૈયાર કરો કે આરતી તૈયાર કરો. ઢોલિયો બિછાવડાયો, આરતી તૈયાર કરી, વ્યાપકાનંદ સ્વામી દંડ કરો. મહારાજ કે રાખો રાખો ભગવાન, વ્યાપકાનંદ ભગવાન રાખો, અહીં બેહો, કે એલા આરતી લાવો કે એને આરતી ઉતારવાની છે. બરાબર સમજો, વ્યાપકાનું સમય હેત કેવું તો મૂંઢપણા હેત હતું, નહીં કે જમપુરી ખાલી કરે એટલે મહારાજ બહુ એના પર રાજી થાય એટલે હેત રાખ્યું હતું. એમ જો હોત તો તે હાલી નીકળત, પણ હાથ જોડ્યા રડી પડ્યા મહારાજ કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મહારાજ મને માફ કરો. એ દેહાબાપુ બહુ રડતા હતા, મને દયા આવી ગઈ, જેથી કરીને મારાથી ઘોડું જીવતું કરાઈ ગયું. તમે વિચારો, મરદાને જીવતા કરે અને એ હાથ જોડીને રડે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મહારાજ મને માફ કરો. મહારાજ શું કીધું? મહારાજ કે સ્વામી તમે ઘોડું જીવતું કર્યું એની આરે મને જરાય વાંધો નથી, પણ કાલ હવારે રાજાનો કોર મરી જાહે અને તમને કોઈને ખબર પડે છે વ્યાપકાનું સ્વામી મરદા બેઠા કે તમે પાસે આવશે, અમારી ઈચ્છા નહીં હોય અને જીવતું નહીં થાય, જીવતો નહીં થાય તો તમારી દિશા શું થશે? જેલ પડશે. મારે કે મહારાજ મારી ભૂલ થઈ, આજ પછી જિંદગીમાં કોઈ દી ભૂલ થશે નહીં. જો મહારાજ એને વઢ્યા તોય હેત એવું ને એવું રહ્યું, મહારાજ એને વખાણ કર્યા તોય હેત એવું ને એવું રહ્યું. એટલે મહારાજ પ્રથમ જે વાત બતાવી રહ્યા છે એવા હેતુસર બતાવી રહ્યા છે કે ભગવાન ભગવાનની અંદર ગુણ દેખાય કે અવગુણ દેખાય, ગુણ દેખાય ત્યારે હેત થાય ને અવગુણ દેખાય ત્યારે તૂટી જાય, એવું ક્યારે થવા દેશો અને એક એક શબ્દ તમે જોશો તો આ પડશે. જો ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય, માટે હેત તો જેમ થયો તેમને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં. ભગવાન ક્યારેક એવું સારું બધું દેખાડે ત્યારે હેત થઈ જાય, પાછું જરા કોલું દેખાડે એટલે હેઠળ જ, એવું થવા દેવું નહીં. અને મૂંડપણે ભગવાન વિશે હેત કરવું, અને જે ગુણ વિચારી હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં. માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિશે હેત કરવું. દેહના સંબંધમાં કેવું હેત છે, સ્વામી વાતો લખ્યું ને, સ્વામી કે એક સ્ત્રીને એક સ્ત્રી એને હાણસીનો ઘા કર્યો અને એને પતિ નાટી ગયા, અક્ષર સ્વામી વાતો લખ્યું. ઓલાને દાખલ કરવો પડ્યો અને એના બાપે, વરના બાપે એની ઘરવાળીને કાઢી મૂકી. ઓલે બે દાડે હાજો થયો એટલે પાછો ઘેરા આવ્યો, પણ ઘરમાં ચારે બાજુ આટા મેળ્યો મારવા, અને ચારે બાજુ જોવા મળ્યો એટલે એના પિતા શું જો છો, તો ઘરવાળું ક્યાં ગયું? તો એને કાઢી મૂક્યું એના બાપની ઘેર. કેમ? તો કે હાણસી મારે સીધા ઘા છૂટા કરે પુહાય, તો એમ વાંક એનો નતો, પેલા એને મેં કીધું ને કાક, એટલે પછી હાણસી મારી. સમજાય તમને? હાણસી મારી તો અભાવનો આવ્યો. કેવું મૂંડપણાનું હેત બંધાણું છે મહારાજ, કે એવું હેત ભગવાનની સાથે મૂંડપણાનું માનવું બાંધવું. ભગવાન બોલાવે ન બોલાવે, માન કરે અપમાન કરે, ગમે તે કરે, તો પણ કોઈ સંશય થાય નહીં એવું ભગવાનની સાથે હેત કરવું. માટે હેત તો જેમ દેહના સંબંધી સગા તેવું ભગવાનને વિશે હેત કરવું, અને એ હેતને મૂંડપણાનું હેત કહીએ. અને ભગવાનનું મહાત્મા જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. મહાત્મય જાણીને હેત થાય તો બીજી જ રીતનું થાય છે. અહીંયા મહાત્મ્ય જાણીને હેત કરવું એટલે આ ગુણ જ છે. પણ ભગવાનની મોટે સમજીને જે હેત થાય છે એ તો બીજી જ રીતનું છે. પોતાને હેત થાય બીજા હજારોને હેત કરાવી દે, હેત તો કેવું છે, પોતાને થાય બીજા હજારોને હેત કરાવી દે. દાખલા તરીકે મુક્તાનંદ સ્વામીને હેત મહારાજમાં થયું, તો પરોધભાઈને કોણે હેત કરાવ્યું? મુક્તાનંદ સ્વામીએ. રાધાબાઈને કોણે હેત કરાવ્યું? મુક્તાનંદ સ્વામીએ. મયારામ ભટ્ટને કોણે હેત કરાવ્યું? મુક્તાનંદ સ્વામીએ. શું કામ? તો કે મહાત્મય સમજીને હવે મહારાજમાં હેત થયું હતું, અને મહાત્મય સમજીને હેત થયું માટે બીજા હજારોને હેત મુક્તાનંદ સ્વામી કરાવી દીધું. મુક્તાનંદ સ્વામી જે સત્સંગ કરાવ્યો છે અદ્વિતીય સત્સંગ કરાવ્યો છે, કારણ કે મુક્તાનંદ સ્વામીનું અંગ મહાત્માનું જ અંગ હતું. મુક્તાનંદ સ્વામી પાસે આવે, નિષ્કળાનંદ સ્વામી પાસે આવે તો વૈરાગ્યની વાત થાય, પણ મુક્તાનંદ સ્વામી પાસે તો મારાને મહિમાની જ વાતો થાય, અને મારની મહિમાની વાતો કરી અને મુક્તાનંદ સ્વામી હજારો મુમુક્ષને ભગવાન જીવમાં ઉતારી દીધા છે. તમે સત્સંગમાં વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો તમને ખબર પડશે કે મુક્તાનંદ સ્વામીની સાથે સંતોને અનહદ હતો એનું કારણ, કારણ કે મુક્તાનંદ સ્વામીના માધ્યમથી મારની બહુ મોટા સમજાણી લે. દુર્ગાપુર મહાત્માની અંદર એક બહુ સરસ વાત લખી છે. એકવાર ભાયાત્માનંદ સ્વામી બહુ બીમાર થયા, ગઢપુર હતા, મહારાજ કાર્યાણી હતા, અને ભાયાત્માનંદ સ્વામી કીધું મારાને જલ્દી સમાચાર મોકલાવો, મારે છેલ્લા મારાના દર્શન કરવા છે. મારા તુરંત કાર્યાણી થયા આવ્યા, અને ભાયાત્માનંદ સ્વામી સૂતા હતા ત્યાં મહારાજ ગયા. ભાયાત્માનંદ સ્વામી એકદમ નહોતું બેઠો થતો, બેઠા થઈ ગયા. મહારાજ બહુ દયા કરી અને દર્શન આપ્યા. મહારાજ કે સ્વામી હવે તમારે રહેવું છે તો ઉંમર વધારીએ, અને જવું હોય ધામ મોકલી. મારાને કે મહારાજ ઘણા વર્ષ રહ્યા પછી આપની ઈચ્છા. મહારાજ કે તો આવડતા પૂર્ણ થઈ છે, ધામમાં જવાની તૈયારી કરો, છેલ્લો કોઈ સંકલ્પ? ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે મારા છેલ્લો એક સંકલ્પ છે, બધા સંતો ભક્તોને મારી પાસે બોલાવો, દર્શન કરવા છે. એટલે મહારાજે બધાય સંતોને ભક્તો જેટલા હતા બધાને બોલાવ્યા, અને ભાયાત્માનંદ સ્વામી આવ્યા. ત્યારે ભાયાત્માનંદ સ્વામી બહુ સરસ બોલ્યા. ભાયાત્માનંદ સ્વામી કે સંતો મારા છેલ્લા જય સ્વામિનારાયણ, અને એક ખાનગી વાત આ સુધી મેં ક્યારેય નથી કીધી, આજ પહેલી વાર કહું છું. સંતો બધા વિચારો આવી ગયા, સ્વામી શું કહે. ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે સાંભળો, તમે બધા મારું ભજન કરો છો, મારીને કેવા જાણો છો? એટલે જેવા જે જાણતા તે બધાએ પોતપોતાની રીતે કીધું. ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે સાંભળો, કોઈ કીધું અમે તો નરનારાયણ જેવા જાણીએ, કોઈ કેમ લક્ષ્મીનારાયણ જેવા જાણીએ, કોઈ કેમ રામચંદ્ર જેવા જાણીએ, કોઈ કેમ કૃષ્ણનારાયણ જેવા જાણીએ, એમ પોતપોતાને સમજણ પ્રમાણે કીધું. ત્યારે ભાયાત્માનંદ સ્વામી કે સાંભળો, મહારાજ એકે અવતાર જેવા નથી, મારો તો સર્વોપરી છે, બધાથી પર છે, મારા જેવો મહારાજ જ છે, મારા જેવું બીજું કોઈ જ નથી. આ તો હવે મારે ધામમાં જતું રહેવું છે, એટલે તમને છેલ્લે છેલ્લે કહેતો જાઉં છું. ત્યારે સંતો કહે, પણ સ્વામી અમે તો વર્ષોથી તમારા મોઢે વાત સાંભળવા માંગતા હતા. બરાબર સમજો, અમે તો વર્ષોથી તમારા મોઢે વાત સાંભળવા માંગતા. બાકી મુક્તાનંદ સ્વામી તો વર્ષોથી કહેતા હતા કે મારે આવડા મોટા આવડા મોટા આવડા મોટા, પણ અમારા મનમાં એમ થતું હતું કે મુક્તાનંદ સ્વામી કરતા ભાયાત્માનંદ સ્વામી મોટા છે, ભાઈ રામદાસજી મોટા છે, ભાઈ રામદાસજી મોટા એ તો મારને કોઈ દી સર્વોપરી નથી કહેતા. એટલે અમને મુક્તાનંદ સ્વામીના શબ્દો સાંભળતા જ પણ હા પડતી નહોતી. એનો મતલબ મુક્તાનંદ સ્વામી કેવું છે, ભગવાનનો મહિમા જ ગાવાનું અંગ જબરું હશે. સ્વામી ઘણી ફેરી કહેતા હા નહોતી પડતી, અમે તમારી પાસે સાંભળવા માંગતા પણ તમે કહેતા નહોતા. એટલે અમારા મનમાં થતું હતું કે ભાઈ રામદાસજી નથી મારાને સર્વોપરી કહેતા, મારા સર્વોપરી ક્યાંથી હોય. ભાઈ રામદાસજી કહે તો હા પડે કે તમે સર્વોપરી. અત્યારે સત્સંગમાં એવું રહ્યો, હા અત્યારે રે તમે સર્વોપરી કહો પણ ઓલા તો નથી કહેતા, એ તો ઉંમરમાં મોટા છે, તો આમ છે તેમ છે, તો મારા સર્વોપરીઓથી કેમ ન કહે. પણ ભક્તો એમાં તારતમ્યતા ઉંમરે કોઈ દી નહીં જોતા અને વિદવત્તાએ કોઈ દી નહીં જોતા. કારણ કે મોટા ઘણી ફેરી કેટલાય વિદ્વાનો તો ઊંધું જીકે, વિદ્વાન ઊંધું જીકે એવા કોઈ ન જીકે. એ સીધો હાલે તો અનેકને તારે, અને જો આડોળ હાલે તો અનેકનું બગાડી પણ નાખે. ખરેખર આ સંપ્રદાયની અંદર નંદ સંતો બહુ દાખલો જબરો દાખલો હતો. અને તમે વ્યાપક દ્રષ્ટિ ફેરો તો આ પડશે, તમે કોઈ પણ આપણું શાસ્ત્ર ઉઠાવશો, કોઈ પણ નંદ સંતો લખેલા શાસ્ત્રો મારને સર્વે જગ્યાએ સર્વોપરી 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 જ કીધા છે. પરંતુ ઘણા વર્ષ પછી વડતાલ દેશમાં એક બહુ મોટા વિદ્વાન સાધુ થયા, બહુ મોટા વિદ્વાન સાધુ થયા. એને સર્વોપરી જ ઉપાસના હતી, પણ એક બીજા વિદ્વાનની સાથે ચર્ચા કરતા કરતા એને હેત બંધાઈ ગયું, અને હેત બંધાઈ ગયું અને શાસ્ત્રના અર્થની અંદર જરાક આડોળું થઈ ગયું અને એની ઉપાસના ફગી. એને ફગીને કંઈક ને ગોટો વાળી દીધો, કારણ કે એ સીધે સીધે જો જાત તો અનેકને તારત, પણ પોતાની ઉપાસના ફગી એટલે પોતાની ફગી. એક બીજો આખો પ્રાંત છે. અમને 4-5 વર્ષ પહેલાં એક હરિભગત કહેતા હતી કે સ્વામી અમારા પ્રાંતમાં પહેલાં મારના પ્રગટ ગુણાન વાત છે, બીજી કથા જ ન થતી, સભા મંડળ બીજી કથા જ ન હોય. પણ આ જેની ઉપાસના ફરી એને ઓલાને હેત થયું, એના એના મોટા સાધનને એને હેત થયું, અને હેત થયું અને હેત થયું એને પહેલા સર્વોપરી ઉપાસના હતી, પણ હેતને અવલંબન કરી અને આ જબરો વિદ્વાન માણા આને લઈને આડોળું ભરમાવી દીધું એની ફરી. એ કે ત્યારથી ભાગવત શરૂ થયું, હજી બંધ નથી થતું. અરે એક આખો વિભાગ છે જેની પણ સર્વોપરી ઉપાસના હતી, પરંતુ એને સમજાવાઈ ગયા, હામે ગળા નીચે ટીકડી ઉતરી ગઈ તે ફરી. અને યાદ રાખજો, તમે જોજો તો મનમાં એમ થાય તો પછી ઉલી વાત સાચી હોય ને, પણ આપણો મગજ દુધી ભાતના હાલે ને. પણ પરિણામ જોજો, ઉપાસનાને આને પરિણામ તમે જોજો. પહેલાં મેં કીધું ને કે બે પ્રાંતની વાત કરી, બે પ્રાંતમાં ઉપાસના સર્વોપરી હતી, આજ્ઞા પણ સર્વોપરી હતી. અને એવા સાધુઓ નિર્માણ થયા હતા, એવા સાધુઓ નિર્માણ થયા હતા એવું આપણે સાંભળ્યું છે. કે એટલી બધી મારી સાથે અમે લગ્નો હતી કે ઓપરેશન કરાવવાનું થાય, ડૉક્ટર એમ કે તમારે કોલરને હૂંઘવું પડશે, તારે કે કોલરને હૂંઘાડવાની જરૂર નથી, એક કામ કરો હું આંખ્યું વીંચી જાઉં અને ઊંડું ઉતરી જાઉં છું, હાથમાં માળા પહેરું, હાથમાંથી માળા હેઠી પડી જાય પછી તમે ઓપરેશન કરી નાખજો. કેટલી સ્થિતિ! અને માળા ફેરવા બે હે, માળા ફેરવતા ફેરવતા અંતરદૃષ્ટિ કરતા 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 હાથમાં માળા હેઠી પડી જાય, અને ઓપરેશન વગર કોલરનું ઓપરેશન કર્યા અને અસર ન થાય, ઉપાસનાના જોરે આ સ્થિતિને પામેલા હતા. પણ એ સ્થાનમાં જ મેં કીધું એમ સમજાવવા જતા ઉપાસના ફરી, ઉપાસના ફરતાની સાથે લો લેવલ થતા 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 સફાયો થઈ ગયો. સમજાય? સફાયો થઈ ગયો. વાત ફરીને મારો પોઈન્ટ સમજવા મહેનત કરજો, ને તો તમને એમ થાય છે તો એટલે વિદ્વાન સમજે સાચું જ ને, એમ વિદ્વાન સમજે ખોટી ઉછે સાબિત ક્યાં થાય છે, તો કે આ સ્થિતિને પામેલો સમુદાય લો લેવલ થઈ ગયો ઉપાસના જતાની સાથે. કારણ કે ઉપાસના જોમ વિના તમે માયા સામે લડી કેમ હગો, ઉપાસના જોમ વિના મહારાજને પામે તો તાન કેમ જાગે, મારીને આજ્ઞા પાડો તાન કેમ જાગે. ધીમે 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 કરતા આપ ઉપાસના જાતાની સાથે આજ્ઞા લો થતા 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 થતા, અરે ભલા માણા તમે તિલક ચાંદલા જો તો તમને સ્વામિનારાયણનો તિલક ચાંદલા જેવું ન જોવા મળે. ક્યાંથી ક્યાં લેવલ સુધી પગ્યાનું કારણ ઉપાસના ગઈ. એટલે ઉપાસના છે મોક્ષમાં, ઉપાસના એકડો છે, ઉપાસના એકડો છે. એટલે એવું તમે ક્યારે ક્યારે નહીં માનતા કે આની પાસે, હું તો એમ કહું નાનામાં નાનો હરિભગત કેમ નથી, કદાચ બિચાર 2000 કામ કરતો હોય પણ મારની સર્વોપરી ઉપાસના દળ થઈ ગયો, જીવમાં ઉતરી ગયો ને, એની પાસે તમારી મોટપને મૂકીને બેસીને સત્સંગ કરજો. અને કદાચ વેદનું આચાર્ય, ન્યાયનું આચાર્ય, વ્યાકરણનું આચાર્ય હોય, આટલો મોટો વિદ્વાન હોય, પણ જેને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા ન હોય એ વિદ્વાન એની ઘેરે રાખજો, એની પડખે મહેરબાની કરીને કોઈ ફડકે ફરકતા નહીં. કારણ કે ક્યારેક તમારી બુદ્ધિ એના શ્લોક ને કદાચ નહીં આંબે અને તમને અડી જશે, ઉપાસના નહીં તમારો મોક્ષ બગડી જાહે. માટે ભગવાનના ભક્તો ઉપાસના કોને સમજાય કાંઈ નક્કી નહીં. ગુણાતીતાનો સમકા વિદ્વાન નહોતા, ગુણાતીતાનો સમકા વિદ્વાન નહોતા, પણ સ્વામીના મોઢામાં શબ્દ નીકળે સ્વામી કે જુનાગઢ દેશમાં 40 વર્ષથી ડાકલું નથી બેહવા દીધું એમ. 40 વર્ષથી ડાકલું નથી. કયા જોરે? ઉપાસનાના જોરે. સમજાય તમને? ઉપાસનાની તાકાત કંઈક અનેરી તાકાત છે. અને ઉપાસના વહી ગઈ જીવનમાંથી એટલે ખાલી માણસ થઈ ગયો, કાંઈ ન બચ્યું એમ. ઉપાસના ગઈ એટલે ખાલી થઈ ગયો. તમને તમે આમ વ્યાપક દ્રષ્ટિ ફેરો છો, ધાપાડ સંપ્રદાયમાં જેટલા જેટલા સ્થિતિ પામેલા સંતો સામે તમે જોજો, જેટલા સંતો હરિભક્તો હોય જેટલા જેટલા સ્થિતિ બંધાણે છે એ તમામને ઉપાસનાને જોરે સ્થિતિ બંધાણે છે. અને યાદ રાખજો, ઉપાસના સમજવા માટે વચનામૃતને તમારે લેવું જ પડશે. જેટલા જેટલાની સર્વોપરી ઉપાસના બહુ દ્રઢ છે એને વચનામૃતનું વ્યસન હશે, વચનામૃતનું વ્યસન હશે, એની જ ઉપાસના દ્રઢ થઈ છે ને એની સ્થિતિ પ્રમાણે છે. પછી હમણાં જ ભુજના મહાન સ્વામી ધામમાં ગયા. ભુજના મહાન સ્વામી હોય તોય ભલે, ઘનશ્યામજી અંદાસ સ્વામી હોય તોય ભલે, અરે કદાચ સંપ્રદાયની અંદર જેતપુરમાં થયેલા મોટા શ્રીરદાસ સ્વામી હોય તોય ભલે, ધર્મપ્રકાશ સ્વામી હોય તોય ભલે, જેટલા જેટલા સ્થિતિ પામેલા સંતો તમને જોવા મળશે, અરે અમદાવાદના નાનદાસ સ્વામી હોય તોય ભલે, જૂનાગઢના નાનદાસ સ્વામી હોય તોય ભલે, તમામ સ્થિતિવાળા સંતો સર્વોપરી ઉપાસનાવાળા હતા. તમામ સ્થિતિ પામેલા સંતો વચનામૃતના વેશની હતા એમ. અને એ વિના બરાબર સમજો, મેં કીધું ને કે એક સાધુ વિદ્વાન થયા અને ઉપાસનાને ફેરવી નાખી, કંઈક ની ફરી ગઈ, વિદ્વાન રહ્યા, આખી જિંદગી વિદ્વાન રહ્યા, પણ સ્થિતિ જેવું નામ નહોતું આવ્યું. સમજાણું? સ્થિતિ જેવું નામ ન આવ્યું. કેમ ન આવ્યું? કેમ ન આવ્યું? પાછી વૃત્તિ ન વળી, કેમ ન વળી? કારણ કે ભગવાન શ્રી હરિને લગાવ્યા વિના, એની મોટા સમજાણ્યા વિના કોઈ સંભીત ન બની શકે. એટલે નાના સંતો કીધું, સ્વામી તમે કહો છો, સ્વામી મુક્તાન સ્વામી કે તમે કહો છો, પણ ભાઈ રામદાસજી તો કોઈ દી કહેતા નથી એમ. સ્વામીને પણ કહેતા, પણ સ્વામી એ વખતે કઈ બોલતા નહીં, મૌન ગ્રહણ કરી લેતા, કશું બોલતા નહીં. અને આ સ્વામી કીધું, આ સુધી તમે કેમ ન કીધું એમ. અને ત્યારે ભાઈ રામદાસજી બહુ સરસ બોલ્યા, સ્વામી કે મારા મનમાં તો ઘણા સમયથી એમ થતું, કહી દઉં, પણ મને ડર લાગતો હતો, રખેનું કહું કોઈને અવળું પડે તો, એટલે હું નહોતો કહેતો. એટલે હું નહોતો, પણ આજ હવે મારે ધામમાં જ જવું છે, એટલા માટે એમ થઈ ગયું, હવે તો કહી જ દઉં. માટે કીધું કે આ ભગવાન સ્વામિનારાયણ સર્વથી પર તત્વ છે, જેની પાસે સામર્થ્ય દેખા મહારાજને આવેલી છે, મારા સર્વથી પર છે, એમાં તમે શંકા રાખતા નહીં, આમ અમશ્ય તો જ મારા ધામમાં આવશે, નહીં તો ધામમાં આવશે નહીં. ભક્તો જતા જતા પણ ભાયતમાનંદ સ્વામી ભાઈ રામદાસજી મારી સર્વોપરી ઉપાસના કહેતા ગયા. સ્વામીને એમ થતું તું કહીશ ને કોઈને અવળું પડશે તો. ઉપાસની બાબત એવી જ છે ભક્તો, ખરેખર અંદરથી બહુ મજબૂત તાય કર્યા પછી જ ઉપાસની વાત રજૂ થાય, ને તો ઉપાસનાની વાત, કારણ કે કોકને ખોટું લાગશે તો, આ દુનિયામાં માણસ વધારે વધારે ડરતો હોય ને તો કોકને ખોટું લાગશે તો એમાં ડરે છે. ભગવાનને જેમ લાગુ એમ લાગે, સમજાય? ભગવાનને સારું લાગે ખોટું લાગે, પણ ઓલા તરાજી થાય છે. દુનિયાને રાજી કરવા હાટું સાચું કહું, સંપ્રદાયમાં ઉપાસ નથી પ્રવર્તતી. સ્વામી વાતમાં લખી એમ જ, ઘણાએ જાણે મારા સર્વોપરી છે પણ કહેતા નથી. હું કામ નથી કહેતા, સ્વામી વાતમાં લખ્યું પોતે જાણતા એમ જાણે, પણ બીજાને એમ કે મારે તો લક્ષ્મીનારાયણ ને નારાયણ બધું હરખું જ છે એમ. હું કામ પોતાની હારપ જાળવવા હાટું ઉપાસનામાં ઘણાને કડવા લાગી, ન લાગી એ કડવા ઝેર જેવા લાગી, પણ દુનિયાને કડવા લાગશું, પણ મારને બહુ મીઠા લાગશું. સાચું કહું, મારને બહુ મીઠા લાગશું. તમને સમજાય ને એ બીજાને સમજાવવા મહેનત કરજો, જેટલી સમજાય એટલે બીજાને સમજાવવા મહેનત કરજો. શ્રીજમારના શબ્દો છે, મહારાજ કે અમારા સ્વરૂપનું જ્ઞાન નિરૂપણ કરવા જતા ઉપાધિ આવત, ઉપાધિને સહન કરીને પણ તમે જ્ઞાન નિરૂપણ કરજો. પોતાની પાસે જ્ઞાન છે, બરાબર સમજો, પોતાની પાસે જ્ઞાન છે અને સત્સંગને અર્થે કામ ન લાગ્યું તો મહારાજ કે જેમ ધનની વાસળી કેળે બાંધી હોય, ખર્ચે આમ કામ ન લાગે, હાથમાં હથિયારોનું કોક ડોકું કાપી જાય તો હથિયાર શું કામનું, પાસે વાસળી રૂપિયાની બીજી શું કામની, એમ જ્ઞાન છે અને સત્સંગને અર્થે કામ ન લાગ્યું તે જ્ઞાન શું કામનું. એ જ્ઞાનનો અર્થ શું થાય? એ જ્ઞાન તમે કોને સમજો? આ જ્ઞાન મારનું સર્વોપરીપણાનું જ્ઞાન તમને છે. પછી ભલે તમને બીજું કાંઈ ન આવડે તમ તારે, કાંઈ બીજી ખબર ન પડતી પણ મારા સર્વોપરી છે એની ખબર પડતી હોય અને એના જેટલા શબ્દો તમને આવડતા હોય એટલા તમે મુમુક્ષને કહેજો, એમાં મારનો અઢળક રાજીપો છે. ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે વધારે વધારે ભગવાન જે ભગવાન સ્વામીની ઉપાસના પ્રવર્તા હશે એના પર મહારાજ વધારે વધારે રાજી થશે. પણ ભગવાનના ભક્તો સાથે યાદ રાખજો, ઉપાસનાની સાથે સંપ્રદાયનો સિદ્ધાંત છે એ જળવાવો જ જોઈએ. સમજાણું, એ જળવાવો જ જોઈએ. સંપ્રદાયમાં મારે બાંધેલી મર્યાદા જળવાવી જ જોઈએ, મારીની આજ્ઞા જળવાવી જ જોઈએ. આ બધું જાળવતા જાળવતા ઉપાસના જેટલી વધારે કહી શકશું એટલા મહારાજ વિશેષ રાજી થશે. મારીને બાંધેલું એક પણ બંધારણ વિખાવું જોઈએ નહીં, નહીં તો બંધારણ તો વિખાઈ જાહે, બંધારણ તો વિખાઈ જાહે. તો તમે રાત્રિ જાગ્યા, રાત્રિ જાગ્યા અને તમે રાત આખી જાગીને પાણી મોકળું મૂકી દીધું, પણ પાણી મોકળું મૂકી ક્યારો તોડીને જો એ રસ્તામાં જતું રહેશે. આખી રાત જાગ્યા તમે એમાં ના નહીં, પણ પાણી બધું ક્યારો તોડીને ગયું, ક્યારો તોડ્યા પછી રાત જાગ્યાની કોઈ કિંમત નથી. પછી અંદરનો મોલ નહીં પીલે, એ પછી રસ્તામાં કાં ખડું ભૂસી પલળશે લીલું થશે, પણ એથી કરીને મબલક પાક નહીં પાકે, એથી કરીને મબલક પાક નહીં પાકે. મબલક પાક તો પાકે તમે રાત ઉજાગર કરી પાણી પાવની કેરામ પાણી પીવે અને એમાં મોલ આવે તો મબલક પાક પાકે. એમ ક્યારો તોડીને તમે ગમે એટલી ઉપાસનાની વાત કરશો તો એમાં જરાય સાર વસ્તુ સમજશો નહીં. ઉપાસના તો એને જ કહેવાય કે મારની આજ્ઞાને પાળવાની સામે તાન જાગે, મારના સિદ્ધાંતને પાળવાનું તાન જાગે. ઉપાસનાની સર્વોપરી વાત કરી અને મારના સિદ્ધાંતને તોડી અને આપણે બહાર જઈશું એને ઉપાસના કહેવાય જ નહીં. એમ એને ઉપાસના કહેવાય જ નહીં. ઉપાસના તો એનું જ નામ. શ્રીજી મારે કીધી લીટી ઉપર હાલી અને મહારાજને સર્વોપરી અને સર્વથી પર સમજી સર્વ કરતા સમજીને આગળ વધીએ. એટલે બહુ સરસ મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. મારે કે ભગવાનનું મહાત્મ્ય જાણે જે હેત થાય છે તે તો બીજી રીતનું જ છે એમ જાણવું. પછી શિવાનંદ સ્વામી પૂછ્યું, જે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? આ ફરિયાદ તો આપણી બધાને છે કે નથી? હે, સત્સંગમાં રહેવું છે ને આમ કેમ સ્વભાવ ટળતો નથી, કેમ પ્રકૃતિ ટળતી નથી, કેમ વ્યસન ટળતા નથી? એનો મહારાજ ઉત્તર આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ના આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે? શું કીધું મહારાજે, શું કીધું ઘનશ્યામભાઈ? સત્સંગમાં રહેવાનો ખપ જ નથી, બોલો. એને સ્વભાવ ટાળવાનો પણ ખપ નથી સત્સંગમાં રહેવાનો. મહારાજ કે જેને સ્વભાવ ટાળવો હોય એને જરૂર ટળી જાય. કહેવાનો મતલબ કે જેનો સ્વભાવ ટાળવાનો જરૂર ટળી જાય, સત્સંગમાંથી વિમુખ કરી નાખે એવો સ્વભાવ છે. અને પછી કે પણ મારો સ્વભાવ તો આમ થયું, મારે સત્સંગમાં રહેવું હતું, રહેવાનો ખપ જ ન, જો રહેવું હોત તો સ્વભાવને ટાળે. અને મહારાજના વચનો છે ને, મહારાજે અંત્યના 35માં અંત્યના છેલ્લામાં બહુ બે સરસ વાત બતાવી. મહારાજ કે અંત્યના 35માં પોતાનો સ્વભાવનો ત્યાગ કરે પણ સંત સમાગમનો ત્યાગ ન કરે. અંત્યના છેલ્લામાં પણ મહારાજ કે પોતાની પ્રકૃતિનો ત્યાગ કરે પણ સત્સંગનો ત્યાગ કરે નહીં. એટલે વાત ત્યાં એનું ઉભી રહે છે કે એને સત્સંગમાં રહેવાનો ખપ જ નથી. ખપ હોય તો ગમે એવા સ્વભાવ હોય તો પણ ખપ હોતા સત્સંગમાં તમે જોવો ખરા, આણંદજી સંઘડી એમ ખપ કહેવાય. મહારાજ જ્યારે માંગરોળ પધાર્યા અને માંગરોળ ના આણંદ સંઘડી માંગરોળ પધાર્યા અને માંગરોળથી મહારાજ જતા હોય કસોટી કરીને ભક્તની મોટે પધારવા માટે મહારાજે હરિભક્તો બધાને કીધું કે આણંદજી સંઘડિયાને મંદિરમાં ગરવા ન દેવા અને આવે ને તો હડકુતરી કરવી. અને પછી મહારાજ એ કે ભુજ બાજુ 6 મહિને પાછા આવ્યા. હવે 6 મહિને મહારાજ પાછા આવ્યા તો આણંદજી સંઘડી બહાર બેઠા હતા અને મહારાજ અંદર બેઠા. એટલે મહારાજ કીધું, આણંદજી ક્યાં? તો મહારાજ બહાર બેઠા અને બધા હડકુતરી હડકુતરી કરતા. મહારાજ કે હડકુતરી કોને કરો છો? કે તો કે આણંદજી સંઘડીને બહાર બેઠા છે ને એને. મહારાજ કે કેમ? એમ તો તમે નહોતું કીધું, તમે વાત નહોતી કરી. કોણ બોલે છે? તમે નહોતું કીધું કે હડકુતરી હડકુતરી કરજો. મહારાજ કે પણ મેં તો એક દાડા હતું કીધું તું. મારે કે મારે અમે તો 6 મિનિટ હડકુતરી હડકુતરી કરીએ છીએ. અને પછી મહારાજે આણંદ સંઘેડિયાને પોતાની પાસે બોલાવીને મહારાજ કે તમારે 3 જન્મ કૂતરીને લેવાના હતા પણ આવી રીતે મારા બધા જન્મ મીટાવી દીધા, તમને કાંઈ થયું નહીં? આ તમને છ મહિને હડકુતરી હડકુતરી કરે તમને કઈ થયું નહીં? ત્યારે મહારાણી કહે છે કે મહારાજ, ભગવાનના ભક્તની હડકુતરી ક્યાંથી કહે? આનામ ખપ. મહારાજ કે ખપ જયારે જાગે ને ત્યારે એક કડમલ કરીને કાઢી મૂક્યો હોય અને રોતો હોય અને એ વખતે કોઈ એકડમલ કોઈ વિમુખ જેવો જીવ આવી અને સંતનું ઘસાવતું બોલે, ભગવાનના ભક્તનું ઘસાવતું બોલે, એ તો બધા આમ જ છે. ત્યારે એમ કેવું, મૂંગો રે, મહારાજના શબ્દ, મૂંગો રે, એ તો મારા મોક્ષના કડતલ છે, એ મારા કટકા કરી નાખે ને તો મને અભાવ ન આવે. ત્યારે મહારાજ કે સમજું, સત્સંગમાં ખપ છે. મહારાજ સચ્ચિદાન સ્વામી એક ફીર પૂછ્યું, સ્વામી આ સંતો ભક્તો તમારું વિન વાંકી અપમાન કરે તમને કેમ થાય? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મને સત્સંગમાં ખપ છે, એટલે વિના વાંકે વઢે એમ નહીં, મહારાજ મારા કટકા કરી નાખે, હાથ પગના કટકા કરી નાખે, ખાલી ધડ જ રહેવા દે, હાથ પગ કાપી ખાલી ધડ રહેવા દે, અને સંતોને જે પતરાવાળા નાખે છે ન્યા મારા દેહ નાખી દે. અને તેમ છતાં સંતો જ્યારે જમીન પતરાવાળા નાખવા માટે આવે ને ત્યારે હાથ પગ તો કાંઈ છે નહીં. મહારાજ એને પ્રાર્થના કરું કે સંતો તમારું વધેલું અઠું કાંઈક હોય ને તો એ નાખતા જાઓ, પડ્યો પડ્યો છાટીશ, એમ કહું, પણ મને સંતોનો કે ભક્તોનો અભાવ ન આવે. આનામ ખપ કહેવાય. આપણે તો કામમાં કાકો હોય ને સંતો પૂછતા ભૂલી ગયા, ભગત ક્યારે આવ્યા? તો ભગત તો ગ્યાટે પહોંચ્યો હોય, બોલો ત્યાં તો. ખરેખર ભક્તો સત્સંગની અંદર માન જેટલું પોષાશે, અહંકાર જેટલો પોષાશે, એટલા આપણે જીવથી નબળા પડશું, જેટલો અહંકાર તૂટશે એટલા આપણે આગળ વધશું. એનો મારો કહેવાનો મતલબ એવો નહીં સમજતો કે આવે એટલે હરિભગતને જમવાનું નહીં પૂછવું, હરિભગતને ઉતાર નહીં પૂછવું, કાંઈ નહીં પૂછવું, એવો મારો કહેવાનો મતલબ નથી. પણ આપણી અપેક્ષા તો ન જ હોવી જોઈએ, આપણી અપેક્ષા તો ન, એની ફરજમાં આવે એટલે બધું કરે. બે બે પોતપોતને ફરજ સમજે ને તો બહુ મજા આવે. સ્વામી વાતમ લખ્યું ને, સ્વામી કહે કે આપણે ગામડે ફરવા જઈએ ત્યારે હરિભક્તો ઢગલા કરે પદાર્થના, આવે એટલું ભોગવવું નહીં, ત્યાગ કરી રાખો. પછી પાછું કેવું લખ ખબર, પણ જોજો હરિભક્તો તમારે ખૂબ તાણ કરીને દેવું, કે બે કેવા શબ્દ મૂક્યા. અને તો સત્સંગમાં દિવ્યતા રહે. તમે તાણ માનો સંતો તમારા ગામડા, તમે રસોઈનું ન પૂછો અને પૂછે એને ખાલી ખીચડી લઈ આવો, સાધુની ખીચડી જોઈએ ને એ કેવું લાગે? પણ તમે તાણ કરો, નહીં સ્વામી દૂધ પાક લો, સ્વામી આ લો તે લો, અને તમે તાણ કરો એ કેવું શોભે? અને પછી સંતો કે નહીં ભાઈ, અમારે ચાતુર્માસ ચાલે એટલે બીજું કાંઈ નહીં ચાલે, ખાલી રોટલીને શાક લેતા હોય, રોટલીને શાક થાય તો એની મીઠાશ કેવી આવે, પરસ્પરની મીઠાશ કેવી આવે, તમને કેવો હો ભાવ થાય કે ઓહો હો કેવું પડે સ્વામી, બધા વૈરાગી કેવા, ખાલી રોટલીને શાક જીમ્યા. અને સમજો સંતોને પણ કેવો થયો, ભક્તો કેવા ભાવિક છે, કેવી તાણ કરતા હતા, થાય કે ન થાય, એની વિરોધ સમજો. તમે પૂછો જ નહીં ઠામુકા, તમે સંતોને પૂછો જ નહીં ઠામુકા તો સંતોને કેમ થાય? અને માનો કે તમે ભૂલે પૂછ્યું અને પૂછતાની સાથે એમ કે અમે 10 જણા છીએ તે સારું, કે તમે 10 લીટર દૂધ લેતા આવજો અને જોજો તમે આજ રસોઈ કાલે તમારે આપવાની છે, પછી કાલે તમે લેતા આવજો, તમારે લાડુ ના આપવા, તમારે મેસ્યુમની રસોઈ કરી દેવાની છે, એમાં 8 દી રોકાય ને 8 દી ધાબડે તો તમને કેવો મહિમા સમજાય? એટલે સંપ્રદાય કેવો છે, સંતો ત્યાગ કરી રાખે, હરિભક્તો આપે રાખે, એમ વર્તે તો દિવ્યતા રહે. એમ આ વાત એવી જ છે, તમે અપેક્ષા લઈને આવો, તમે અપેક્ષા લઈને આવો ન્યા જાશો તો એ ઉતારા પાણી મોજ આવી જાય, અને તમે આવો ને એમ કહો સ્વામી અમે નક્કી કરી ના અહીં તો ઉતારા મળશે જ એમ, માટે આવ્યા છીએ, માટે ઉતારા હારા જ આપવા પડશે, નતર ફરી વાર નહીં આવી, એટલે પછી માનો આપે પણ કેવું થાય? પણ હા મેં સંતો એમ નક્કી કરે, આપણે કાંઈ આવો આવવું હોય તો આવે, ન કાંઈ કાંઈ ઉતારા બુતારા આપવા નથી તો કેવું થાય? પણ માનો કે તમારા મનમાં આપણને જે મળે જે, પણ આપણે જ આવું શિબિરમાં મોજ કરવી છે, સાચો સત્સંગ લાભ લેવો છે એમ નક્કી કરીને તમે આવો, અને સંતો એમ વિચાર કરીને આ આવનારા કોણ છે, ભગવાનના ભક્ત છે, એ રાજી થાય તો મહારાજ રાજી થાય, માટે એ કરી ભગવાન તકલીફ થાય નથી રહેવા દેવો. જોજો સંતો પાર્ષદ બરાબર ખબરદાર રહેજો, હવારમાં પાણી ન ઘટવું જોઈએ, હાટે જરૂર પડે 2 ટાંકા ઉપર ચડાવી દો પણ પાણી પૂરું પડવું જોઈએ, નહીં ત્યાં ખોટી વાત છે કઈ. ભગવાનના ભક્ત એને કોઈને પૂજાનું મોડું ન થવું જોઈએ, અને બધા હરિભક્તોને ઠંડી ગમે એટલી પડે તો પાગરણ પૂરું પડવું જોઈએ, અરે ઘટે તો બીજું ગમે નથી મગાવી લેજ, પણ એક હરિભગત હેરાન ન થવું જોઈએ એમ અમને વર્તે. અને તમે આપણે જે મળશે ચાલશે એમ કરીને તમે આવ્યો તો મીઠાશ કેટલી આવે, અને પછી વ્યવસ્થા ઉભી થઈને મીઠાશ કેવી આવે? તો સંપદે આવો સિજમાર નિર્માણ કર્યો. તમે એવું નહીં માનતા કે સિજમારના સમકાલીન સમયમાં કઈ અનુસંધાન નહોતું રખાતું. અનુસંધાન રખાતું હતું, પણ અપેક્ષાએ રહિત રખાતું હતું. બાકી તમે આધાર સમય ગ્રંથ વાંચો, રાત્રે મારે 12 વાગ્યે ઘોડી મંગાવે, માણકી લાવો તો 12 વાગ્યે માણકી મંગાવે, માણકી ઉપર બેસીને મારા હરિભક્તો ઉતારે ઉતારે જાય. હરિભક્તો કાંઈ ચિંતા નહીં કરતા, કાંઈ જરૂર હોય તો કહેજો, ખર્ચી ખૂટી ગઈ હોય તો કહેજો, અમે ખર્ચી પણ આપશું. વિચારો તમે. તો ભક્તો આવો દિવ્ય સંપ્રદાય સુધી મારા સ્થાપીને ગયેલા છે કે સંતો એની સંતોને ફરજ મારે, હરિભક્તો હરિભક્તની ફરજ મારે, તો મીઠાશ અદ્ભુત આવે અને સત્સંગનું સુખ પણ ખૂબ જ આવે. પણ આ પદ્ધતિ આપણે ધીમે ધીમે કરતા, આહિસ્તા આહિસ્તા, અમે ગુમાવીને તમે ગુમાવી, ક્યાં જવાનો આવવાનો છે ને એને દર્શન, એને એને એનો ખપ હોય તો આવે, એને જરૂર હોય તો આવે, આપણે થોડો આવે એમ કહીને આપણે ન ઉતારીને વ્યવસ્થા કરીને ઉતારો બિચારો ખોલે હૈ બાબા બાંધી ગયું હોય એવી એવી ગાફલા અમે રાખીએ. અને હરિભગત અગાઉ નક્કી કરે, ભલન પરિષદનું સ્થાન તો જબરું છે પણ ઉતારની વ્યવસ્થા બરાબર નથી, અને અહીંયા ક્યાં ઉતારામાં જો ને સંડાસ બાથરૂમમાં રૂમમાં છે નહીં છે, ઓલે પણ સંડા બાથરૂમ છે, તે આપણને થોડું પોહાય માટે નથી રોકાવું. એના કરતાં હાલો 5-સ્ટાર હોટલમાં વૈયા જઈ, એમાં શું મોજ આવે, એમાં શુષ્ક થઈ જાય. શું થાય? સત્સંગ શુષ્ક થઈ જાય. સત્સંગ તો મહેમાનના પાયા ઉપર ઉભેલો છે, મહેમાનના પાયા ઉપર. એટલે બહુ મહત્વની વાત ભક્તજનો. અહીંયા મહારાજ બહુ સરસ શિવાનંદ સ્વામીનો પ્રશ્ન ઉત્તર આપશો. શિવાનંદ સ્વામી કે મારા સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ના આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગમાં પૂરો ખપ છે? જે અંતરાય કરતોનો અભાવ નથી આવતો એવો સ્વભાવ, એમાં પછી બોલવાનો હોય, ટોકવાનો હોય, કામ ક્રોધ લોભ શ્વાસ ને મન કોઈ પણ સ્વભાવ, એનો સ્વભાવનો અભાવ ન આવે. મહારાજ કે સત્સંગમાં રહેવાનો ખપ જ નથી, એનો અભાવ આવવો જોઈએ. અને પોતાની અંદર જે પ્રકૃતિ છે, ક્યારેક ક્યારેક કોઈકની પ્રકૃતિ જરા કોક અડે ને એટલે લાલ પીળો થવા માંડે. માનો એ વખતે એની પ્રકૃતિ લાલ પીળો થયો, પણ પછી એના મનમાં દુઃખ થવું જોઈએ, હું ભગવાનને ભક્ત અમે લાલ પીળો થયો, અમે બરાબર કર્યું એમ મનમાં જો થાય, ભગવાનના સંત કે ભક્ત મારાથી નારાજ એવું મેં કર્યું એમ થાય, તો પોતાના સ્વભાવમાંથી પાછો વળતા શીખી શકે. અને તે સ્વભાવને પણ ક્યાં પુરુષ હતું જાણ્યો? ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કોઈ પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણો ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્ર પણ ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાજે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વેરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીત ચડતી સત્સંગમાંથી વિમુખ કરવો સ્વભાવ છે. ભક્તો આમાં વિશેષ કરીને અંતઃશત્રુને ઉપર અનુસંધાન રાખતા એવું મહારાજ એવા અંતઃશત્રુઓ છે સત્સંગમાં વિમુખ કરી નાખે એવી પ્રકૃતિ છે કે સત્સંગ એ પ્રકૃતિને અવલંબન કે છોડી દેવો પડે. આવી પોઝિશન નિર્માણ થાય ને તોય પણ મહારાજ કે સ્વભાવ નથી છોડતો, તેને સત્સંગનો ખપ જ ક્યાં છે? સત્સંગનો ખપ હોય તો ગમે તેવો સ્વભાવ હોય તો પણ ટાળી નાખે. અને મારની પ્રકૃતિ સ્વભાવ ટાળવાની તો ગજબ છે. તમે રામાયણ ભાગવત મહાભારત ગમે શાસ્ત્ર વાંચો ને, સ્વભાવ પર મહારાજ જેટલી વચનામૃતમાં વાત કરી એટલી કોઈ નથી કરી. મહારાજ તો ભલામણા માણાને ક્યાં, મહારાજ કે મારા મારે આંગણે આવેલો સાધુમાં સ્વભાવ નો હોવો જોઈએ, હરિભગત પશુમય નો હોવો જોઈએ. બોલો, મહારાજના દરબારગઢમાં એક ઘોડી હતી, પાટા મારી મારી કરે, મારાને ખબર પડી અને મહારાજ કોઈને પૂછ્યા વિને એકલા ઘોડી પાસે ખુરશી નાખીને બેગીને એક મોટો દંડીકો લીધો લાંબો વાહડો અને ઘોડીને પાસે અટકાળે, અડાડેલું પાઠું મારે, વળી પાસે મારે અડાડે, વળી પાઠું મારે, સવારના બેસી ગયા પાછા, બપોરનું 1 વાગ્યું તો જમવાનું આવી ગયા, લાડુ બાંધ જીવવા વાર જો મારે હજુ કેમ ન આવ્યા. માણસને મોકલ્યા પાર્સલ, જાઓ તો મહારાજ કેમ ન આવ્યા, જ્ઞાન તો મારીને બેઠેલા, મારે કે હાલો મારે લાડુ બાંધ જીવવા કીધું જમવા માટે, મહારાજ કેમ નહીં અવાય, પણ મહારાજ 1 વાગ્યા, મારે કે 1 થી 3 કેમ વાગ્યા નથી તો અહીં આવી, મારે કે પણ મહારાજ ભૂખ્યા થયા છે, મારે કે સાંભળો અમે તો આવી અહીં કોક બે હતો, આ ઘોડીને પાછળ વાહડો અડાડનાર કોક હોય ને તો આવી બીજાને બેહર્યો અને પછી ગયા, પણ ઘોડી ટક્કર ક્યાં હતી, એટલે 1, 2, 3 પછી તો ગમે ઘૂસતા મારે તો બી શાંતિ મળી ઉભી રહેવા. મારે કે હવે ગયો ત્યાં આખી જિંદગી ગયો, મારે અમારે આંગણે આવેલું પશુનો સ્વભાવ જેમ ન રહેવા દે તો માણસનો તો રહેવા શણો દઈએ અને કાઢ નાખ્યા ને. તો એભલ બાપુના પાછળથી ભલકા ભરાવનારા માણસો એના સ્વભાવ મહારાજ કાઢ્યા. સુરા ખાચર ને કહેતા મારા તમારા બાપ દાદાના સ્વભાવની તો વાત જવા દો, આ તો તમે મળેલ હરકું થયું. બાકી મહારાજ એની કીધન નથી. મારે કે હું કીધા નહીં તો કે મહારાજ અમારા બાપ દાદાની અવળાઈની વાત જવા દે એમ કહીને મારે કે મારે એકવાર ધાડ પાડવા ગયેલા ને પછી ભાગ્યા, પાછળ વાર પડી. તે ભાગતા 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 આગળ નદી આવી. હવે બે કાંઠા મેં જાતી હતી, હવે નદી જાતી હતી જો ઉભા રહે તો એટલે લોકો આંબી જાય અને અંદર ઘોડું નાખે તણાઈ જાય. એટલે કોઈ હિંમત નહોતા કરતા, પણ લઈને મારા બાપે કે મારા દીકરે કરી હિંમત નાખ્યું ઘોડું અંદર કે ઘોડું મળ્યું તણાવવા. ઘોડું તણાવવા મળ્યું ને, પણ મનમાં વિચાર થયો ઘોડું જો તણાઈ જશે તો હું એકલો તણાય તો આ લોકો પછી મશ્કરી કરશે. એટલે ઘોડું તણાતો હશે કે ત્રો 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 એમ કરવા માંડ્યા. એટલે એટલે કાંઠે વેલા મને મૂત્યું કે પાણી પીવે, અને આમ થતા સાથે બીજાએ જીક્યું ત્યાંનું તણાવ ઈ મળ્યો ત્રો ત્રો કરો, ત્રીજાએ જીક્યું એ મારા મારા દીકરા બધાને તણાઈ ગયા. પણ તેમ છતાંય કોઈનું ભૂલું કરવા માટે એક પણ બોલ્યો નહીં કે ભાઈ સાહેબ અમે ઘોડું કોઈ નાખતા. આવા આવા સ્વભાવ અને પ્રકૃતિ હતી. અરે મહારાજ અમે ખેતરમાં કોઈ પાટિયા ન નાખીએ, મહારાજ ઘરના કોઈ બળદ ન રાખીએ, આવા આવા સ્વભાવ હતા. પણ મહારાજ તમે મળતાની સાથે તમામ સ્વભાવો ટળી ગયા. કોઈનું પડી વસ્તુ મૂકીએ નહીં, ચોરી જ લઈએ, પણ મહારાજ બધું જતું રહ્યું અને પડી વસ્તુ કોઈને હાથ ન જાળે. રાજ અક્ષરના વાસી વાલો આવ્યા હોની પર આ સ્થિતિ મહારાજ નિર્માણ કરાવી. મહારાજ આ પૃથ્વી પર આવી માણસનું કર્યું, પશુનું કર્યું, ભૂત પ્લેતોનું પણ મહારાજ સ્વભાવ ટળાવીને મુક્તિ મોક્ષનું સાધન સિદ્ધ કરી દીધું. એટલે આવા દયાળુ ભગવાન છે. એટલે મહારાજ સ્વભાવને તો ચલાવવા માંગતા નથી. અને તે સ્વભાવ પર રીત ચડતી નથી તો જોઈ, અને સત્સંગમાં પૂરું હેત નથી. મહારાજ કે ભાઈ અને મિત્ર બે છે તો સહજ ભાઈમાં વધારે જ છે, તો ભાઈનું જરાય કે મિત્ર ખરાબ કરે જેમ મિત્ર છૂટી જાય છે, એમ મહારાજ કે પોતાના જીવનું ખરાબ કરવું કોઈ સ્વભાવ તો સ્વભાવ છૂટી જાય તો સત્સંગનું ખપ કહેવાય. અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે જે જીવ તો અતિ સમર્થ છે, જીવ તો અતિ સમર્થ છે. આ વાત મહારાજ ભક્તો આમ ઝીણવટથી વિચારશો તો વારે વારે લઈ આવ્યા. કારણ કે જીવ યાદ રાખજો પોતાનો દોષ છે ત્યાં સુધી વાંધો નથી, પણ વિશેષ વાંધો ક્યારે લાગુ પડે ખબર છે? એ દોષ મારથી નહીં ટળે એમ જ્યારે માને છે ને ત્યારે જીવ મોક્ષમાંથી પડી જાય છે. મારથી એ દોષ નહીં ટળે એમ જે મનાય જાય એ મોટા મોટી મુમુક્ષની ખોટ છે. મહારાજ વારે વારે એટલા માટે લાવે. અહીંયા મહારાજ કેવું બોલ્યા કે જીવ તો અતિ સમર્થ છે. મધ્યના બારમાં મહારાજ કેવું બોલ્યા, મહારાજ કે કોઈની અંદર કામ ક્રોધ લોભાદિકની પ્રકૃતિ હોય પછી પોતે એમ માને કે હું એવા દોષયુક્ત જ છું, એમ મૂર્ખામી કરીને પોતાને કામી ક્રોધી લોભી સમજે છે. મારે કે મૂર્ખામી ન્યા પણ મારે એ વાત લાવ્યા, આની આ જ વાત લાવ્યા. મહારાજ કે જીવ તો કાયનગરનો રાજા છે, જે ધારે તે કરી શકે. એટલે મારા અદ્ભુત બળ આપી રહ્યા છે કે તમે તમારા દેહની અંદર બેઠેલો જે જીવ છે એને જરાક જાણજો. અને કદાચ માનો કે તમને તમારા જીવ પર ભરોસો ન બેહે તો જીવમાં અમે બેઠા છીએ, અમારો અનુસંધાન તો દોરજો. એ વડતાલના પાંચમાં મહારાજ કીધું, કદાચ તમને તમારા ઉપરથી કાબુ ગુમાવા જાય અને કદાચ તમને તમારી જાત ઉપરથી વિશ્વાસ ઉતરી જાય તો મહારાજ કે મારા ઉપર તો વિશ્વાસ રાખજો. મને તમે નિર્દોષ સમજજો અને મને તમે નિષ્કલંક સમજશો, મારી મોટપને સમજશો તોય પણ તમે નિર્દોષ થઈ જશો, તોય તમે કલંકથી પર થઈ જશો, તોય પણ દોષ માત્ર તમે ટાળી શકશો. એટલે ભગવાનના ભક્તો અહીંયા મારાનો ઈશારો એવો છે કે ક્યારેય મોક્ષના પથે મુમુક્ષ હિંમત ન હારે, ક્યારે હરે રે નહીં. પોતાના સ્વભાવને કેમ કરીને ટાળવો એનો પ્રયાસ સતત કરતો રહે. 5 દી 15 દી મહિનો 2 મહિના પણ દાખલો કરતા કરતા એક ને એક દાડો જો સત્સંગનું ખપશે તો સ્વભાવ ટળશે. કેમ જે મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે તે કરે તે થાય, જીવ જે કરે તે થાય. ઇન્દ્રિયો અંતકરણ બધા તો ક્ષેત્ર છે. એ અદ્ભુત મહારાજે પ્રથમના 57માં વચનામૃતમાં વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજ.